તારીખ 12/3/1983, શ્રી પરમાગમસાર, બોલ નંબર 184 અને 185 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 69.
વિભાવ નથી છતાં જ્ઞાનને વિપરીતતા કહેવાય છે. પ્રશ્ન એ થાય છે કે મિથ્યા શ્રદ્ધાના કારણે જ્ઞાન વિપરીત કહેવાય છે. આ પ્રશ્ન જાણવાની જે શક્તિ છે એ તો પ્રત્યેક જીવને, જ્ઞાની કે અજ્ઞાની, છદ્મસ્થ કે કેવળી, સર્વ જીવને જાણવાની શક્તિ તો રહેલી છે, પ્રગટપણે છે. છતાં જ્ઞાન વિપરીત કહેવાય છે. એ મિથ્યા શ્રદ્ધાને કારણે જ્ઞાન વિપરીત કહેવાય છે, અથવા જ્ઞાનની જે વિપરીતતા થઈ શ્રદ્ધાને કારણે થઈ? એક તો જ્ઞાન વિપરીત કહેવાય છે એ કથન માત્ર છે કે એમાં કાંઈ તથ્ય છે? સત્ય છે. જો કથન માત્ર હોય તો કાંઈ સવાલ નથી કે જ્ઞાન તો સાચું જ છે. અને જો જ્ઞાનમાં કાંઈ વિપરીતતા થતી હોય તો એ જ્ઞાનના સ્વયંના કારણે થાય છે કે મિથ્યા શ્રદ્ધાને કારણે થાય છે? આ તો પ્રશ્ન વિચારે છે. ખ્યાલ આવ્યો શું કે છે? ચર્ચા ચાલે છે શાસ્ત્રમાં, પણ એ અનુસાર કથન પણ ચાલે છે કે જ્ઞાનને કારણે બંધ નથી, જ્ઞાન બંધનું કારણ નથી. જ્ઞાન ગુણનું જે પરિણમન, જ્ઞાનોપયોગ રૂપ વ્યાપાર, એ બંધનું કારણ નથી. મિથ્યા શ્રદ્ધાન બંધનું કારણ છે, કેમ કે મિથ્યાત મોહ છે એનું પરિણમન. ચારિત્રનો દોષ, રાગ દ્વેષ ચારિત્રના મોહ, એ બંધનું કારણ છે, કેમ કે એ વિકાસ છે પ્રગટપણે. પણ જ્ઞાન તો જાણે છે, જ્ઞાન લાકડાને લાકડું જાણે છે, કાગળને કાગળ જાણે છે, પીળાને પીળું જાણે છે, કાળાને કાળું જાણે છે, ઝાડને ઝાડ જાણે છે, માણસને માણસ જાણે છે. જાણવું એનો સ્વભાવ છે. અને જાણવું એથી બંધ શું? જે એનો જાણવું એનો જે સ્વભાવ છે એનાથી બંધ શું? અને શાસ્ત્રમાં કોઈ અપેક્ષિત વાત પણ એવી રીતે ક્યારે આવે છે કે જાણવાનો દોષ નથી અથવા જ્ઞાન બંધનું કારણ નથી? દર્શન અને ચારિત્રની વિપરીતતા બંધનું કારણ છે પણ જ્ઞાન બંધનું કારણ નથી, એવું પણ અપેક્ષિત કથન ક્યાંક આવે છે. હવે બધો પ્રશ્ન સહન વિચારી લેવો જોઈએ કે જ્ઞાનમાં, ઉપર તો એમ કહ્યું 184માં કે એકલા પરને પ્રકાશે તે જ્ઞાનનો દોષ છે, તે જ્ઞાનનો દોષ છે. એટલે દોષિત જ્ઞાન છે એ વાત તો આગળ સિદ્ધ થઈ ગઈ,
બરોબર
કહી ગયા કે દોષિત જ્ઞાન છે એ દોષ, એનો પોતાનો જ્ઞાનનો પોતાનો દોષ છે, કેમ કે જ્ઞાનનો સ્વપર પ્રકાશક સ્વભાવ છે, છતાં પણ એ સ્વને વેદતો નથી, પ્રકાશતો નથી એટલે વેદતો નથી. એકાંતે પર બાજુ ઢળીને, પરને અવલંબીને, પર તરફ વલણવાળું રહીને જ્ઞાન પોતે પરને પ્રકાશે છે એટલે પરને વેદે છે. મને ઠંડુ લાગ્યું, મને ગરમ લાગ્યું, મને તીખું લાગ્યું, એવું જે પરને વેદે છે એ પણ જ્ઞાનનો દોષ છે, એ જ્ઞાનનો સ્વયંનો દોષ છે. ભલે મિથ્યા સિદ્ધાંત સાથે છે તો પણ એક ગુણના દોષને લઈને બીજા ગુણને દોષ કરવો પડે એમ નથી. અવિનાભાવી પરિણામ હોય છે કે જ્યારે મિથ્યાત્વ દર્શન મોહમાં મિથ્યાત્વ હોય ત્યારે જ્ઞાન કદી સમ્યક ન હોય, જ્યારે વિપરીત શ્રદ્ધાન હોય ત્યારે કદી જ્ઞાન અવિપરીત હોય એવું ન બને. પણ છતાં એને કારણે આ છે એમ ખરેખર એમ કેવું છે. જ્ઞાનનો પોતાનો દોષ છે. એક બીજો પ્રશ્ન એ પણ વિચારણીય છે કે કોઈ જીવનું જ્ઞાન એવું છે કે સત્શાસ્ત્રોને અનુસરીને સમજણમાં અવિપરીતતા પ્રગટપણે જોવામાં આવે છે, અવિપરીત વિપરીતતા જોવામાં આવતી અવિપરીતતા પ્રગટપણે જોવામાં આવે.
બરોબર.
કે જ્યાં જેવું શાસ્ત્રકાર કહેવા માંગે છે એવું એની સમજણમાં આવે છે, એટલે શાસ્ત્ર અનુસારી સમજણ હોવા છતાં એ જ્ઞાન સમ્યક નથી, એ જ્ઞાન મિથ્યા જ્ઞાન એવું નામ પામે છે, તો શું એ મિથ્યા શ્રદ્ધાને કારણે મિથ્યા જ્ઞાન નામ પામે છે કે જ્ઞાન જ્ઞાન ખરેખર ત્યાં મિથ્યા છે? એ જ્ઞાનનો પોતાનો દોષ છે. ખરેખર શું છે આ એક પ્રશ્ન વિચારણી છે. કોઈ એમ કહે કે બરાબર છે જ્ઞાન તો ત્યાં સાચું છે, શ્રદ્ધા વિપરીત છે, છતાં ત્યાં જ્ઞાનને અજ્ઞાન કહીએ કે વિપરીત જ્ઞાન કહીએ મિથ્યા જ્ઞાન કહીએ એનું કારણ મિથ્યા શ્રદ્ધા છે, તો એ વાત કેટલી હદે સાચી છે? ખરેખર સાચી છે કે ખોટી છે? આ પ્રશ્નમાંથી આ બધા પ્રશ્નો ઉપસ્થિત થાય છે. એક પ્રશ્નમાંથી જ આટલા પ્રશ્નો ઉપસ્થિત થાય છે. ઉત્તર કે મિથ્યા શ્રદ્ધાને કારણે જ્ઞાનને વિપરીત કહેવું એ તો નિમિત્તથી કથન થયું. કહેવા જો એમ કોઈ કથન કરે કે શ્રદ્ધા મિથ્યા છે તેથી જ્ઞાન પણ મિથ્યા, તો અવિનાભાવી સંબંધ જોઈને કારણ કાર્યનો વ્યવહાર કર્યો છે ત્યાં.
બરોબર.
એક ગુણ અને બીજા ગુણ વચ્ચે નિમિત્ત ઉપાદાનનો સંબંધ જોડીને કારણ કાર્યનો ત્યાં વ્યવહાર કરવામાં આવ્યો છે. એ નિમિત્તથી કથન માત્ર છે, એટલે કે ખરેખર નથી. મિથ્યા શ્રદ્ધાને કારણે જ્ઞાન વિપરીત છે એમ નથી, પણ જ્ઞાન ગુણનું સ્વયંનું પરિણમન વિપરીતપણે અથવા મિથ્યા જ્ઞાનપણે પરિણમવા માટે સ્વતંત્રપણે પરિણમી રહ્યું છે, શ્રદ્ધાથી નિરપેક્ષપણે. મિથ્યા શ્રદ્ધાથી નિરપેક્ષપણે જ્ઞાન પણ ત્યાં સ્વયં વિપરીત પરિણમી રહ્યું છે, એ પોતાનો જ સ્વયંનો જ્ઞાનનો દોષ છે. મિથ્યાત્નો દોષ શ્રદ્ધા ગુણને છે અને જ્ઞાનનો જે વિપરીતતાનો દોષ છે એ જ્ઞાનના પરિણમનનો છે.
બરાબર.
એકબીજાના કારણે કેવું એ તો માત્ર વ્યવહારથી કથન કરવા બરાબર છે. નથી માણસ કહેતા કે સોબત તેવી અસર, અને કોઈ નબળા માણસની સોબત કરે છે અને અવગુણ કરે છે તો એને એમ કહે છે કે નો સોબત નબળી થઈ માટે એને નુકસાન થયું, એને નબળી સોબત ન રાખી હોત તો નુકસાન થાત નહીં. એક માણસ સારો હતો, એક માણસ સારો નહોતો. વ્યવહાર ક્યારે કરાય છે? પરિણામ જોઈને કરાય છે. જ્યારે સારો નબળો થયો ત્યારે એમ કહેવાય કે જુઓ એને નબળાની સોબત કરી માટે એને એનામાં પણ આ અવગુણ થયો. પણ જો સારો માણસ સુધરી ગયો હોત એ સોબતને કારણે તો ઉલટો વ્યવહાર કરવો પડે છે કે આ નબળા માણસે સોબત સંગત સારી કરી તો એ સુધરી ગયો. અને કોઈ નિયમ નથી કે કઈ બાજુનું પરિણામ આવે. બંને બાજુના પરિણામ ક્યારેક ક્યારેક જોવામાં આવે છે. એનો અર્થ જ એ છે કે જીવ સુધરે છે કે બગડે છે એ પોતાને કારણે છે.
બરોબર.
બીજા ઉપર આરોપ કરવો એ કથન માત્ર છે. એમ એક ગુણનું પરિણમન એ પોતાના ગુણધર્મ અનુસાર છે. ગુણ એટલે સ્વભાવ અને ધર્મ એટલે પ્રકૃતિ. પોતાના ગુણધર્મ અનુસાર છે, કોઈ બીજાના બીજા ગુણના ગુણધર્મ અનુસાર નથી. જ્ઞાનનું પરિણમન જ્ઞાનના ગુણધર્મ અનુસાર છે, જ્ઞાનનું પરિણમન શ્રદ્ધાના ગુણધર્મ અનુસાર ખરેખર નથી. આમ છે. બે હારે જ સુલટે છે, અને હારે સુલટે છે ત્યારે મિથ્યા શ્રદ્ધાને કારણે જ્ઞાન નથી થયું. વ્યવહાર તો ઉપચાર તો એમ કરાય છે કે જ્ઞાનને કારણે શ્રદ્ધા થઈ છે.
ઠીક,
આથી ઉલટી વાત છે. એ એ પ્રકરણ પ્રકરણ આવી ગયું આપણે 17-18 ગાથા છે ને, આગળ આવી ગયું ઉપર 182. એક જ સમયમાં શ્રદ્ધાન જ્ઞાન સાથે છે શુદ્ધોપયોગના કાળે, ઉપસમ સમ્યક દર્શનના કાળે. છતાં જ્ઞાનને કારણ કહે છે અને શ્રદ્ધાને કાર્ય કહેવામાં આવે છે. અહીંયા તમે નીચે એમ કહો છો કે શ્રદ્ધા મિથ્યા છે માટે જ્ઞાનમાં વિપરીતતા છે. વાત કઈ બંધ બેસતી, ભલે કહેવાય ભલે એમ, પણ ખરેખર એમ છે નહીં. જ્ઞાનમાં ભૂલ પડે તો હા, જ્ઞાનના દોષને લઈને જ્ઞાનાવરણી નામનું કર્મ બંધાય છે.
બરોબર.
એને ચોખ્ખું કહીએ તો જ્ઞાન પોતાને સાધવાને બદલે જ્ઞાન સ્વાભિમુખ થઈને પોતાના સ્વરૂપનું સાધન કરવાને બદલે પર પદાર્થને સાધતું પરિણમે છે, એ જ્ઞાનાવરણીના બંધનું કારણ છે.
બરોબર.
જ્ઞાન શા માટે અવરણ?
પરને સાધે
કે જ્ઞાન પરને સાધે છે માટે જ્ઞાનાવરણી. જ્ઞાન જ્ઞાનને જે પ્રતિબંધ આવ્યો, બંધ આવ્યો એટલે પ્રતિબંધ આવ્યો પોતાના દોષથી, અને પ્રતિબંધ આવ્યો છે બીજાના ગુણના દોષથી પ્રતિબંધ આવ્યો છે એમ કહેવું એ ઉપચાર છે. જ્ઞાન સ્વપર પ્રકાશક હોવા છતાં, જો એ જ વાત લીધી જે 184માં વાત લીધી છે, એ જ વાત અહીંયા લે છે કે જ્ઞાન સ્વપ્રકાશક હોવા છતાં સ્વને પ્રકાશતું નથી. જ્ઞાનને પોતાને પોતાને પોતે પોતાને વેદે એવો એનો સ્વભાવ હોવા છતાં તે પોતે પોતાને વેદતું નથી, પ્રકાશતું નથી. તે જ્ઞાનનો પોતાનો દોષ છે, એ સ્વયંનો પોતાનો દોષ છે.
બરાબર.
એમાં શ્રદ્ધા એને એમ કરવા દેતી નથી એમ છે. જ્ઞાનનું કાર્ય જ્ઞાન ન કરે તે જ્ઞાનનો દોષ છે. એમાં શ્રદ્ધાને કારણે એમ થાય છે એ તો કહેવા માત્ર છે, ખરેખર તો એમ છે. એવા નિયમ ભલે જરૂર છે કે આવું શ્રદ્ધાન હોય ત્યારે આવું જ્ઞાન હોય, આવું જ્ઞાન હોય ત્યારે આવું ચારિત્ર હોય. એ બધું અવિનાભાવી સંબંધો અથવા કઈ સ્થિતિએ કેવા કેવા ગુણના પરિણમન છે એનું જ્ઞાન કરાવવા માટે છે. પણ એનું જ્ઞાન એવી રીતે નથી કરાવવું કે એક ગુણના કારણે બીજા ગુણનું પરિણમન થઈ રહ્યું છે, અથવા એક ગુણ બીજા ગુણનું પરિણમન કરાવે છે, અવળું કે સવળું, એ પરિસ્થિતિ નથી. શ્રદ્ધા ગુણ પોતે અવળો પરિણમે છે ત્યારે જ્ઞાનને પણ તે અવળું પરિણામ આવે છે એવું કાંઈ શ્રદ્ધા કાર્ય કરતી નથી. એવું શ્રદ્ધાકાર નથી કરતું. જ્ઞાન સ્વયં દોષ કરે છે એમ કેવું છે. હવે પ્રશ્ન વિચારી લઈએ કે જે કોઈ જીવનું જ્ઞાન શાસ્ત્ર અનુસારી છે, છતાં તે જીવને મિથ્યા જ્ઞાન છે એમ કહેવાય છે, એમાં એવું ફીટ બેસી જાય એવું છે, સંમત થઈ જાય એવું છે કે શ્રદ્ધા સાચી નથી ને, એટલે એને મિથ્યા જ્ઞાન કહીએ. બાકી જ્ઞાન તો એનું બરાબર છે, શાસ્ત્ર પ્રમાણે જ બધી વાત આવે છે, કોઈ શાસ્ત્ર વિરુદ્ધ વાત આવતી નથી. માટે એનું જ્ઞાન મિથ્યા તો શ્રદ્ધાને કારણે મિથ્યા કહીએ, બાકી જ્ઞાન તો બરાબર લાગે છે. જ્ઞાનમાં કઈ મિથ્યા પણ હોય એવું લાગતું કહે છે કે એમ પણ નથી. કેમ એમ નથી એ બીજા વચનમાંથી નીકળે છે.
બરોબર
કે જ્ઞાન સ્વપ્રકાશક હોવા છતાં, જ્ઞાનને સ્વને પ્રકાશવાનો સ્વભાવ હોવા છતાં, એનું નિશ્ચય ધર્મરૂપ કાર્ય હોવા છતાં એને જ એને છોડી દીધું છે. ભલે શાસ્ત્રના અર્થ ભાવાર્થ નયાર્થ એ બધું બરાબર કરે તો પણ એ કેમ પોતાને પ્રકાશતું નથી, એનો જે સ્વપ્રકાશકપણાનો જે સ્વભાવ છે એ અનુસાર કેમ તેનું પરિણમનને પ્રવર્તન નથી, એ એનો પોતાનો દોષ છે. એમાં શાસ્ત્રના અર્થ બરાબર થાય છે એટલે એ જ્ઞાન સાચું છે. જો સાચું હોય તો અહીંયા જવાબ માગવામાં આવે છે કે સાચું હોય તો એ કેમ પોતાને વેચતું નથી, એ પોતાનું જ કાર્ય કેમ કરતું નથી. શાસ્ત્રની ગાથાનો જે અર્થ છે, શાસ્ત્રના કથનનો જે અર્થ છે, એ તો કથન તો પરદ્રવ્ય છે ને, એ પરદ્રવ્ય આશ્રિત જ્ઞાનનું પરિણમન છે. જો એવી રીતે જ્ઞાનને સાચું કહેવા જઈએ તો ખરેખર જે જ્ઞાનના સમ્યક મિથ્યાપણાનું જે ધોરણ બાંધવું છે એ બંધાશે નહીં. તો એમ એ દલીલ પણ સાચી પડે છે કે આ લાકડાને જ્ઞાન લાકડું જાણે છે, માટે જ્ઞાન સાચું. લાકડાને લાકડું જાણે એમાં ખોટું શું, જાણવામાં શું ખોટું કર્યું એને, માટે એ જ્ઞાન સાચું છે ને. સાચું છે એટલે જ્ઞાનમાં દોષ નથી. એવી જ રીતે ગાથા છે એનો જે અર્થ નીકળે છે તે અર્થ કરવામાં આવે છે, જ્ઞાન સાચું છે. જે અર્થ જે ગાથાનો થાય છે તે અર્થ તે ગાથાનો કરવામાં આવે છે, જે શબ્દનો જે અર્થ થાય છે તે શબ્દનો તે અર્થ કરવામાં આવે છે, એમાં જ્ઞાન ખોટું શું. એવી રીતે એનું ધોરણ નથી સાચા ખોટાનું.
બરાબર
એનો આ જવાબ છે કે જ્ઞાન સ્વપ્રકાશક હોવા છતાં એમ કેવું છે, સ્વને પ્રકાશતું નથી તે જ્ઞાનનો પોતાનો દોષ છે. એમાં શ્રદ્ધાનો દોષ નથી પણ એ જ્ઞાનનો પોતાનો દોષ છે. અને પરપદાર્થને કે કથનને જાણવા માટે જ્ઞાન પર સન્મુખ થયું, પર અવલંબિત થયું, અને નીચે પહેલા ગુણ સ્થાને રહેલા જીવોને પરમા તન્મય થયું તે જ્ઞાનનો દોષ છે. અજ્ઞાની જીવને પરને જાણતા પરમા તન્મયતા થઈને જણાય છે, તન્મય થઈને જણાય છે તે જ્ઞાનનો દોષ છે. સમ્યક જ્ઞાનીને છદ્મસ્થને પર સન્મુખતા થાય છે, જ્ઞાન જ્ઞાનમાં સ્થિર નહીં રહેતા અસ્થિર થઈને પર સન્મુખ થાય છે, એ પણ જ્ઞાનનો દોષ છે. એટલે જ્ઞાનનો જે દોષ છે એ જ્ઞાનના સ્વયંના કારણે છે, બીજા ગુણના કારણે નથી. બીજા ગુણના કારણે કહેવું તે કથન માત્ર છે, નિમિત્તનું કથન છે, અથવા બીજો ગુણ સાથે કઈ રીતે પરિણમ્યો છે એવા જોડે રહેલા ગુણ નું ત્યાં ગુણ ના પરિણમન નું માત્ર જ્ઞાન કરાવ્યું છે ત્યાં,
બરોબર,
કે સાથે બીજો ગુણ પણ કેવો પરિણમી રહ્યો છે, પણ તેથી એક ગુણ ને કારણે બીજા ગુણ નું પરિણમન છે એમ છે. અધ્યાત્મ એ કાઢવું કે જ્ઞાન સ્વપ્રકાશક છે, એ જ્ઞાન માં સ્વપ્રકાશક પણ હોવું ઘટે છે, એટલે જ્ઞાન નો પોતાનો પ્રયાસ સ્વને પ્રકાશવાનો, સ્વને વેદવાનો, સ્વસંવેદન નો પ્રયાસ થવો જોઈએ, અને એને જ્ઞાન ને જ્ઞાન માં જ્ઞાન વેદન ને મુખ્ય કરવું જોઈએ. અખંડ સ્વભાવના લક્ષ્ય, પરિપૂર્ણ આત્મ સ્વરૂપના લક્ષ્ય, સ્વસંવેદનને વધારી વધારીને પ્રતીતિને દ્રઢ કરવી જોઈએ. આવે છે અનુભવ પ્રકાશમાં. જ્ઞાની પણ શું કરે છે કે સ્વસંવેદનને વધારી વધારીને પ્રતીતિને દ્રઢ કરે છે. સ્વસંવેદન એટલે જ્ઞાન નું જ્ઞાન વેદન, જ્ઞાન ને જ્ઞાન નું વેદન, સ્વ એટલે પોતાનું, વેદન એટલે વેદવું, સંવેદન એટલે સારી રીતે વેદવું, સમ્યકપણે વેદવું, અંતર્મુખ થઈને વેદવું, એટલે સમ્યક, સમ્યક એટલે અંતર્મુખ થઈને વેદવું, સ્વાભિમુખ થઈને વેદવું, એવું જે સંવેદનપણે પરિણમવાનું જ્ઞાનનું સ્વભાવકાર્ય છે, એ સ્વભાવકાર્ય ન કરે તે જ્ઞાનનો પોતાનો દોષ છે. એવું સ્વસંવેદન છોડીને પરને પ્રકાશવાનું કાર્ય કરે તે જ્ઞાનનો પોતાનો દોષ છે. મિથ્યા શ્રદ્ધાને કારણે છે એમ છે. સ્વસંવેદન વખતે પરિણામ બધા જ ગુણોના આંશિકપણે નિર્મળ પરિણામ ભજે છે. સુખ ગુણમાં આનંદ ગુણમાં આનંદનો ઉલ્લાસ આવે છે, અતિન્દ્રિય આનંદનું પરિણમન થાય છે, અને અનંત ગુણનો રસ એટલે સ્વભાવ પરિણમન, અનંત ગુણના રસવાળો સ્વભાવ પરિણમન ત્યાં ઉપજી આવે છે, એનો અનુભવ થાય છે એમ છે. એવા પરિણામ ત્યાં શુદ્ધ નિર્મળ પરિણામ થાય છે. ડોક્ટર નેમિચંદ કરીને ઇન્દોરના તીર્થંકર નામના પત્રના તંત્રી છે, સોનગઢ આવ્યા હતા, અમે ચારિત્ર રત્નાશ્રમમાં ત્યાં કાર્યક્રમ હતો, એમાં એ લોકોએ શ્વેતાંબર વિદ્વાનો અને દિગંબર વિદ્વાનો બધાને આમંત્રિત કર્યા હતા, એ હિસાબે એ પણ આવ્યા હતા. તો દિગંબર છે એ આવ્યા હતા, બીજી બેનશ્રીને દર્શન કરવા આવ્યા હતા, ત્યારે એને વાર્તાલાપ કર્યો છે, કેટલાક પ્રશ્નો પૂછ્યા છે, બેનશ્રી એના જવાબ આપ્યા છે. બહુ સુંદર જવાબ છે, પ્રશ્નો પણ ઘણા માર્મિક છે અને જવાબ તો ઘણા સરસ છે. ઘણી વાતો આવી છે આ વખતના આત્મધર્મમાં, સોનગઢથી પ્રસિદ્ધ થતા આત્મધર્મમાં એ આખો ઇન્ટરવ્યુ છાપ્યો છે, એને પોતે પણ એના તીર્થંકર માસિકમાં છાપેલો છે, એ પણ તેને પોતાના વિચારો સહિત એ વાત છાપી છે. આપણે એના વિચારો આમાં નથી છાપ્યા, એનો અભિપ્રાય ને એના વિચારને આમાં નથી લીધા આપણે, એ સામાજિક વિષય થોડો એને છેડ્યો છે, એટલે એ વિષયને આપણે નથી ત્યાં સ્પર્શ્યો.
બરોબર,
પણ જે તત્વનો વિષય છે એ રીતો છે.
બહુ સરસ.
ઘણી સારા આવે. સ્વસંવેદન સ્વાનુભવ સ્વરૂપ છે, સ્વસંવેદન છે સ્વાનુભવ રૂપ છે. એટલે એમાં સ્વસંવેદન નથી થતું, પણ એ પ્રયોગમાં ભેદ જ્ઞાન નો પ્રયાસ છે, ભેદ જ્ઞાન કરવાનો પ્રયાસ છે, જેના ફળમાં ભેદ જ્ઞાન સફળ થતા એટલે કે પરથી ભિન્ન પડી જતા અને પોતામાં અભેદ થતા, પરથી ભિન્ન પડતા અને પોતામાં અભેદ થતા, જે સ્વસંવેદન પ્રગટે છે એને સ્વાનુભવ કહેવામાં આવે છે. એ સ્વાનુભવમાં સમ્યક દર્શનના પરિણામ છે, એ સ્વાનુભવમાં સમ્યક જ્ઞાનરૂપ પરિણામ છે, એ સ્વાનુભવમાં સ્વરૂપ આચરણરૂપ સમ્યક ચારિત્રનું પરિણામ છે, અને એને જૈન દર્શનમાં ધર્મ એવું નામ આપવામાં આવ્યું છે. મોક્ષ માર્ગ એને કયો છે, એ સિવાયના કોઈ પણ પરિણામને જૈન દર્શનમાં મોક્ષ માર્ગ કયો નથી. છતાં મોક્ષ માર્ગ માને, સ્વીકારે, સમજે તો એ મિથ્યા શ્રદ્ધાને મિથ્યા જ્ઞાન ગ્રહિત મિથ્યા શ્રદ્ધાને જ્ઞાનથી જાય છે. આબાળ ગોપાળને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવે છે. સ્વસંવેદન જ્ઞાન છે એમ નથી કહ્યું, સ્વસંવેદનથી પ્રસિદ્ધ છે, વેદનથી પ્રસિદ્ધ છે, સ્વસંવેદનથી પ્રસિદ્ધ છે. લક્ષણ તો બધાને પ્રસિદ્ધ છે ને, એ લક્ષણ લીધું છે, અનુભવ નથી લીધો. ઓળખાવા માટેનું લક્ષણ લીધું છે, ત્યાં પ્રકરણ ઓળખાવાનું ચાલે છે. પરિશિષ્ટની વાત કરો છો ને, ત્યાં ઓળખાવા માટેનો સવાલ જવાબ ચાલે છે. એને એમ કહે છે કે જો ભાઈ તને જ્ઞાન લક્ષણ પ્રસિદ્ધ છે, તો તું એમ કહીશ કે જ્ઞાન લક્ષણ પ્રસિદ્ધ છે, કઈ રીતે પ્રસિદ્ધ છે? આ લાકડું પુસ્તક ને આ બધું દેખાય છે એ જ્ઞાન લક્ષણ પ્રસિદ્ધ છે કે નહીં? સ્વસંવેદનથી જ્ઞાનની પ્રસિદ્ધિ છે,
બરોબર.
જ્ઞાનની પ્રસિદ્ધિ સ્વસંવેદનથી છે. આગળ જે એવા બોલ ઘણા આવશે, એ વિશે તો સારી રીતે ચર્ચા છે આપણે,
બરોબર.
એવા બોલ છે કેટલા ખેંચેલા, પણ જ્યાં એ ઓળખે છે કે જ્ઞાનમાં સ્વનું વેદન છે, ત્યારે જ્ઞાન ફરી જાય છે, ત્યારે એને લક્ષ ઓળખાઈ જાય છે, ત્યારે એને જ્ઞાનનું જ્ઞાન વેદન છે, એ વેદનથી આખું લક્ષ ઓળખાય છે. લક્ષભૂત વિષય, લક્ષ એટલે લક્ષભૂત વિષય, લક્ષણથી લક્ષ્ય થવા યોગ્ય આખો જે પરિપૂર્ણ અનંત ગુણમય પદાર્થ છે, અનંત દિવ્ય ગુણોની સંપત્તિનો ભંડાર છે આત્મા, એ ત્યાં એને પોતાને લક્ષમાં આવે છે કે હું આવો છું, એમ ત્યાં લક્ષણથી ઓળખાય છે, એ વેદનના લક્ષણથી ત્યાં પકડે છે. પણ ત્યાં હજી સ્વસંવેદન આવિર્ભૂત થતું નથી, તિરોભૂત છે ત્યાંથી પકડ્યું. અંતાયેલા ચોરનું એક અંગ જોઈ લીધું કે અંગૂઠો દેખાણો, આખો દેખાણો એને ખરેખર આખો દેખાણો નથી એમ છે, એટલી જ પ્રક્રિયા છે ત્યાં. પછી સ્વસન્મુખ તરત થઈ જાય છે, ત્યારથી તેના પરિણામ સ્વસન્મુખતાના થાય છે. શ્રદ્ધાજી સન્મુખ નથી થઈ એટલે એને સમ્યક્ત્વ સન્મુખ મિથ્યા દ્રષ્ટિ કહેવામાં આવે છે, પણ એ અલ્પકાળમાં આખે આખો પોતાને સ્વસંવેદનથી અનુભવે છે. ચોથા ગુણ સ્થાને જ્યાં જઘન્ય મોક્ષ માર્ગ છે ત્યાં પણ એ આખે આખો પોતાને અનુભવે છે. ગુરુદેવશ્રીના શબ્દોમાં કહીએ તો, જેવો કેવળ જ્ઞાનમાં કેવળી આત્માને જાણે છે તેવો જ નીચે ચોથા ગુણ સ્થાને સિરિયંચ સમ્યક દ્રષ્ટિ પણ પોતાએ પોતાના આત્માને અનુભવે છે, જાણે છે, અનુભવમાં જાણે છે કે અનુભવે છે એમ કહો. એ તો જ્ઞાન અપેક્ષાએ, શ્રદ્ધાન અપેક્ષાએ તો કાંઈ ફેર નથી. જેવું તિર્યંચનું સમ્યક શ્રદ્ધાન છે એવું જ સિદ્ધ પરમાત્માનું સમ્યક શ્રદ્ધાન છે. સમ્યક શ્રદ્ધાનમાં તો કિંચિત માત્ર ફેર નથી. આ પરમ ઉગાડની બધું કહેવામાં આવે છે, બીજા બીજા ગુણની અપેક્ષા લીધી છે, બાકી કાંઈ ફેર છે. સ્વપર પ્રકાશક પણ છે, દોષિત પણ છે, ત્યાં સ્વનું એ પ્રકાશે છે એવું એને અનુભવમાં આવતો નથી. કેવડીના જ્ઞાનમાં મપાય છે એનું પ્રમેય તો ક્યાં ચાલ્યું ગયું છે? તમારો મારો સર્વનો આત્મા કેવો છે? પરિણામ સહિત સૂક્ષ્મમાં સૂક્ષ્મ અવિભાગ અવિભાગ પ્રતિછેદ સહિત બધું કેવળ જ્ઞાનમાં જણાય છે. પોતાને ન જણાય એટલે પ્રમેયત્વ નથી, પોતાને જણાય તો પ્રમેયત્વ છે, એવું તો કાંઈ પ્રમેયત્વ નથી. કોઈના પણ જ્ઞાનમાં જ્ઞેય થાય અથવા કોઈના પણ પ્રમાણ જ્ઞાનમાં પ્રમેય થાય તેને પ્રમેયત્વ અથવા જ્ઞેયત્વ કહેવામાં આવે છે.
બરોબર,
જ્ઞેયત્વ કહો પ્રમેયત્વ કહો વિકાસ છે. પ્રમેયત્વને એની સાથે સંબંધ નથી. જ્યાં જ્ઞાન દોષિત છે અથવા જ્યાં જ્ઞાન વિપરીત પરિણમે છે ત્યાં એ પોતાના વેદનમાં એ આવિર્ભૂતપણે રહેવું જોઈએ. તેમ નહીં રહેતા તેઓ ભૂતપણે રહે છે, તો શું કરીએ? તો તે જ્ઞાનની વિપરીતતા છે, તે જ્ઞાનનો દોષ છે. ઠીક, એટલે આ બાળગોપાળને અનુભવે છે આવી ગયું. તિરોભૂતપણે છે વેદન, એનું તિરોભૂત થઈ ગયું છે, અને પરવેદન એનું આવિર્ભૂત થઈ ગયું છે, એ જ્ઞાનનો દોષ છે. એ જ્ઞાનની પોતાની વિપરીતતા છે, એમાં શ્રદ્ધા કારણ છે એમ કહેવું એ કથન માત્ર છે, વ્યવહાર માત્ર છે. નિમિત્તનું જ્ઞાન કરે એમ છે, બાકી એ કરે છે એમ કઈ છે. એક પ્રશ્ન થાય છે કે જો શાસ્ત્રને વાંચતા શાસ્ત્ર અનુસાર સમજણ થાય છતાં એ જ્ઞાનને વિપરીત કહીએ તો એમાં તો શ્રદ્ધાનું જ કારણ છે ને, જ્ઞાને શું એમાં ભૂલ કરી છે? અને એમ જો લઈએ કે જ્ઞાન બરાબર છે અને શ્રદ્ધા સવળી કરવી બાકી રહી ગઈ તો શ્રદ્ધાને સવળી કરવા માટે બીજું કરવું શું? જે સત્શાસ્ત્રોમાં આત્માનું સ્વરૂપ કહ્યું છે એવું તો જ્ઞાન બરાબર વિચારે છે, જેવું કહ્યું છે એવું જ વિચારે છે, ક્યાં ફેર છે બતાવો એમ કે. તો એના અર્થઘટનમાં તો ફેર બતાવી શકાય નહીં. જ્ઞાનીને પણ સંમત કરવું પડે કે તમે અર્થ કર્યો તે બરાબર છે, આ સૂત્રનો તમે જે અર્થ કરો છો તે બરાબર છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ તત્વાર સૂત્રનું પહેલું સૂત્ર છે, પહેલા અધ્યાયનું પહેલું સૂત્ર છે. એમાં આત્માનું સ્વરૂપ શ્રદ્ધાન, આત્માનું સ્વરૂપ જ્ઞાન અને આત્માનું સ્વરૂપ આચરણ રૂપ જે ચારિત્ર છે એવા જે શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્રના નિર્મળ શુદ્ધ પરિણામ રૂપ મોક્ષનો માર્ગ છે એમ અહીંયા કહે છે. અને એ સિવાય બીજા કોઈ પરિણામ મોક્ષનો માર્ગ ત્રણ કાળ ત્રણ લોકમાં નથી. આસ્તિ નાસ્તિક થઈ ગયું અર્થઘટન. જ્ઞાન સાચું કે નહીં? એ જો જ્ઞાન સાચું નહીં તો એને એની શ્રદ્ધા મિથ્યા છે માટે એનું જ્ઞાન સાચું નહીં એમ કહેવા માંગો છો તમે? કે એમ પણ નહીં તો કેમ? કે સ્વપ્રકાશક હોવા છતાં સ્વને પ્રકાશતું નથી. તેથી જે ઉત્તર આપ્યો છે એની અંદર બહુ વાત ચોક્કસ મૂકી છે કે કયું કારણ છે એને. અહીંયા જ્ઞાન ચોખ્ખું દેખાય છે, શાસ્ત્ર અનુસાર દેખાય છે, છતાં એ જ્ઞાન મિથ્યા એમ કેમ કહી શકો તમે? શું એનું શ્રદ્ધાન મિથ્યા છે માટે એનું જ્ઞાન મિથ્યા કહો છો? અને તો કોઈ વિદ્વાન એમ દલીલ કરશે કે બીજાના શ્રદ્ધાના પરિણામની તમને શું ખબર પડે? એનું જ્ઞાન બરાબર છે માટે એની શ્રદ્ધા બરાબર છે એમ તમારે માનવું જોઈએ. બાકી શ્રદ્ધાના પરિણામને ઓળખવા માટે તમારી પાસે શું આધાર છે? નવો પ્રશ્ન પૂછ્યો એવડી કે જો શાસ્ત્ર અનુસાર જ્ઞાન ચોખ્ખું બરાબર દેખાય છે તો એની શ્રદ્ધા સાચી છે કે ખોટી છે એ નક્કી કરવાનો તમારી પાસે સાધન ને આધાર શું છે? શ્રદ્ધાનું તો એવું પરિણમન છે કે કઈ એમને સમજાતું નથી, બીજાની શ્રદ્ધા એમ પકડી શકાતી નથી, તો એના જ્ઞાનને શા માટે ખોટું માનવું? આ પ્રશ્ન છે. કહે છે કે ભલે શાસ્ત્રના અર્થ વિપરીત કરતો હોય એની સાથે તો કાંઈ શ્રદ્ધા સાચી હોવાનો પ્રશ્ન નથી, પણ શાસ્ત્રના અર્થ સાચા કરી શકતો હોય તો પણ એને એમ પૂછી શકાય કે તમે તમારા જ્ઞાનમાં સ્વપ્રકાશકપણે સ્વસંવેદનપણે તમે તમારા આત્માને વેદ્યો છે કદી? શુદ્ધોપયોગમાં આવીને નિર્વિકલ્પ સ્વસંવેદનમાં આવીને તમે કદી અનુભવ કર્યો છે? તો એ અનુભવના કાળમાં સર્વગુણોનું શુદ્ધ પરિણમન આવતું હોવાથી એની શ્રદ્ધા સમ્યક થઈ ગઈ છે
બરાબર,
અને એનું જ્ઞાન પણ સમ્યક થઈ ગયું છે એમ એની વાત નક્કી થાય
બરોબર.
બહુ વાતને ચોક્કસપણે ખીલે બાંધીને નક્કી કરી છે
બરોબર.
નહીતર જ્ઞાનનો વિષય એવો છે કે ભલ ભલાને ભૂલાવામાં નાખે. આ જગતમાં ધર્મના ક્ષેત્રમાં જે જીવો છેતરાય છે અથવા ભૂલથાપ ખાય છે એના બે કારણ છે, એક બાહ્ય ત્યાગ અને એક બાહ્ય જ્ઞાન
બરોબર.
શું જે ચારિત્ર ગુણમાં કષાયની મંદતાના પરિણામને લઈને જે જીવો અનેક પરવસ્તુના અથવા પાંચે ઇન્દ્રિયના વિષયોનો જરા નજીક નજીક આવો, ઘણી જગ્યા છે આવો, ઘણી જગ્યા ત્યાગ કરે છે. હેજી હેજી શ્રદ્ધાનો જન્મ સ્વાનુભવ ના કાળે થાય છે. એવું કઈ નથી, જ્ઞાન અટકવાનો કોઈ પ્રશ્ન નથી. સર્વ ગુણો સર્વ કાળે સમયે સમયે પરિણમી જ રહ્યા છે, અનંતે અનંત ગુણોનું પરિણમન સર્વ કાળે સર્વ સમયે ચાલુ છે. એમાં કોઈ સમયે કોઈ ગુણનું પરિણમન અટકી જાય છે એ તો પ્રશ્ન નથી
બરોબર.
એટલે જ્ઞાન ક્યારે જ્ઞાન જાણવાનું પરિણામથી અટકી જાય છે એ તો પ્રશ્ન નથી. ગુણની વ્યાખ્યા શું? કે જે દ્રવ્યના પૂરા ભાગમાં એટલે પૂરા ક્ષેત્રમાં હોય અને જે સર્વકાળે પરિણમનરૂપ હોય તેને ગુણ કહીએ. સર્વ અવસ્થામાં જે પરિણમનરૂપ હોય તેને ગુણ કહીએ. એ ગુણની તો વ્યાખ્યા છે. એટલે કોઈ ગુણ ક્યારે પરિણમતો અટકે છે એ પ્રશ્ન નથી, પણ બધા ગુણોનું પરિણમન આત્માભિમુખ થાય એવો પ્રથમ પ્રસંગ, પ્રથમ અવસર ઉપશમ સમ્યક દર્શનના શુદ્ધોપયોગના કાળમાં અનાદિ મિથ્યા દ્રષ્ટિને પહેલો અવસર આ છે. ત્યારે એને ધર્મ પ્રગટ્યો, મોક્ષ માર્ગ પ્રગટ્યો એમ કહેવામાં આવે છે. એ પહેલા ગમે તેટલા બાહ્ય ત્યાગ કર્યા હોય, દીક્ષા જીન દીક્ષા અંગીકાર કરીને જીનોક્ત વ્યવહાર પાડતા હોય, પંચ મહાવ્ર સમિતિ ગુપ્તિનું નિરતિકાર પાલન, તો પણ એને ખરેખર ધર્મ છે એમ કહેવાય. અને એવા ત્યાગપૂર્વક શાસ્ત્રાદિનું જ્ઞાન બુદ્ધિપૂર્વકનું ભૂલવાળું ન દેખાતું હોય, બુદ્ધિની પહોંચ ચાલે ત્યાં સુધી ચોખ્ખું દેખાતું હોય, તો પણ આ રીતે મોક્ષ માર્ગ પ્રગટાવીના એ જ્ઞાનને સમ્ય જ્ઞાન કે ધર્મ પ્રગટ્યો છે, મોક્ષ માર્ગ છે એમ કહેવાય નહીં.
બરાબર,
આમ છે. એટલે બે જગ્યાએ જીવની ભૂલથાપ ખાય છે, કાં તો કોઈનો ત્યાગ જોઈને એને મહિમા આવે છે અને એને અનુસરવા લાગે છે, ક્યાં તો કોઈનું ગાઢ જ્ઞાન જોઈને એને આકર્ષણ થાય છે અને એને અનુસરવા લાગે છે. બહુભાગ જીવોની આ પરિસ્થિતિ છે. તત્વદ્રષ્ટિએ તો એને તત્વથી આ વિષયને સમજવો જોઈએ કે સ્વતત્વને શ્રદ્ધાન જ્ઞાન ચારિત્રથી સેવે છે, સ્વસ્વરૂપની જે સેવા કરે છે, પોતાના નિજ સિદ્ધ પરમાત્માને જે નમે છે, આરાધે છે, સાધે છે, એને ધર્મ કહેવામાં આવે છે. એવો એક અંશ પણ ન પ્રગટ્યો હોય તો ગમે તે પ્રકારના બાહ્ય પરિણામની કોઈ કિંમત મોક્ષ માર્ગને વિશે તો નથી જ.
બરાબર,
આ પરિસ્થિતિ છે.
આ પહેલી દશા પ્રગટ થઈ અને તો બહુ કિંમત,
ઘણી કિંમત છે. આખો પોષણ ફરી ગયું. વેપારની અંદર જેમ પોષણ બદલાઈ જાય છે, માણસ ગમે એટલો વેપાર કરી લે છે પોસાતી ચીજનો, શક્તિ હોય એટલો, એમ જ્યારે આત્મિક રૂચિ થઈ, સ્વરૂપ શ્રદ્ધાન થતાં અનન્ય રૂચિ થઈ આત્માની, એમાં એ જીવને એકલો પોતાનો નિજ પરમાત્મા જ પોસાય છે અને અણુ માત્ર રાગ પણ એને પોસાતો નથી. આમ છે, અણુ માત્ર પણ રાગ આદિનો સદભાવ વર્તે જે એને લીધું ને, એના ઉપર છે. સાધકને રાગ તો છે દસમા ગુણ સ્થાન સુધી, બાર મેં તો એકાખ્યાત ચારિત્ર છે, અગિયાર મેં ઉપશમ છે, પણ એ નિર્મલ ચારિત્ર છે. શું દસમા ગુણ સ્થાન સુધી અબુદ્ધિપૂર્વકના રાગના કણનો સદભાવ હોવા છતાં એ કણની વાત નથી, ત્યાં એને રૂચે છે કે નહીં એટલી વાત છે.
બરોબર,
ચોથે ગુણ સ્થાને એને રાગનો કણ રૂચતો નથી, એને પોતાનો પરમાત્મા સિવાય કાંઈ રૂચતું નથી, એ પરિસ્થિતિ છે. અગિયારમે નિર્મળ ચારિત્ર છે પણ ઉપશમ ભાવે છે, વિતરાગ ચારિત્ર છે. ટૂંકામાં અગિયારમા ગુણ સ્થાને વિતરાગ ચારિત્ર છે, બારમા ગુણ સ્થાને પણ વિતરાગ ચારિત્ર છે, તેમાં ચૌદમા ગુણ સ્થાને તો કહેવાની જરૂર નથી કે વિતરાગ ચારિત્ર છે, કેમ કે ત્યાં તો સર્વજ્ઞ કેવળી કહેવાય છે, એટલે એને તો ચાર અઘાતીનો ક્ષય થઈ ગયો છે. પણ અગિયારમા ને બારમા ગુણ સ્થાને ચારેય અઘાતીનો ક્ષય થયો નથી, બારમા ગુણ સ્થાને ચારિત્રના દોષનો ક્ષય થઈ ગયો છે, અગિયારમા ગુણ સ્થાને ચારિત્રનો દોષ સર્વથા ઉપશમ થઈ ગયો છે, ઉપશમ થઈ ગયો છે. ઉપશમ શ્રેણીમાં આવે ને એ જીવ અગિયારમા આવે. ચારિત્રમાં મુનિ દશા પછી કઈ રીતે મોક્ષ થાય છે એનું વિવરણ આવે છે. આ કેમ ગ્રહસ્થને ન થાય ચારિત્ર, એના બધા કારણો છે.
બરોબર,
કે એ ચારિત્ર દશાની અંદર શ્રેણી માંડે છે, એમાં બે પ્રકારની શ્રેણી છે, ઉપશમ શ્રેણી અને ક્ષાયક શ્રેણી.
બરોબર.
અને એક શુક્લ ધ્યાનની જે શ્રેણી છે એમાં ઉપશમ શ્રેણી એ કોઈ ઉપર ઉપરના ગુણસ્થાનમાં આરૂઢ થાય છે ત્યારે 9, 10, 11, 12 એમ 11 આવે છે, પછી 12માં નથી આવી શકતો. 9, 10 પછી 11માં ગુણસ્થાને આવે છે ત્યારે એ પડી જાય છે 11માંથી, ઉપશમ શ્રેણીમાંથી એ પડીને પાછો ફરીને જયારે ક્ષાયક શ્રેણીએ ચડે ત્યારે 9, 10 થી 12માં ગુણસ્થાને આવે, 11માં ગુણસ્થાને ના આવે, ત્યારે એ પછી કેવળ જ્ઞાન પ્રાપ્ત કરીને અરિયન દશાને પ્રાપ્ત કરે છે એમ છે.
બરોબર.
એ ધ્યાનનો વિષય છે, શુક્લ ધ્યાનનો સૂક્ષ્મ વિષય છે. અહીંયા તો અહીંયા ને અહીંયા ભૂલ ન થાય એટલે કેટલીક વાતો આ ચર્ચા ઉપર લીધી છે.
બરોબર.
કે જ્ઞાનના પરિણમનની ચર્ચા કરીએ તો આ 184 અને 85માં બે બોલમાં એ વાત એવી આવી છે કે જ્ઞાન વિભાવરૂપ પરિણમે છે કે નહીં, કે વિભાવ ન કહીએ તો પણ દોષ તો જ્ઞાનમાં થાય છે. પછી દોષ થાય છે જેને મિથ્યા જ્ઞાન કહીએ, વિપરીત જ્ઞાન કહીએ, અજ્ઞાન કહીએ, એ શું મિથ્યા શ્રદ્ધાને કારણે છે કે એમ પણ નથી. જ્ઞાન સદોષપણે પરિણમે કે નિર્દોષપણે પરિણમે, વિપરીતપણે પરિણમે કે અવિપરીત પરિણમે પરિણમે, એનું પોતાનું સ્વયંનું સ્વતંત્ર કાર્ય છે, કોઈ ગુણ બીજા ગુણના કાર્યને કરે છે એમ હરગીજ નથી, એ સ્પષ્ટ વિષય છે. એના અનુસંધાનમાં આનુષંગિક પ્રશ્ન જે ઉઠે છે એ આવા બધા ઉઠે છે કે શાસ્ત્ર જ્ઞાન તો બરાબર છે, તો શાસ્ત્ર જ્ઞાન બરાબર હોય જે આત્મામાં જે શાસ્ત્રમાં સતનું સ્થાપન કર્યું છે એ જ્ઞાન જો બરાબર હોય તો પછી એ જ્ઞાનને મિથ્યા જ્ઞાન કહેવું હોય તો મિથ્યા શ્રદ્ધાને કારણે કહેવું જોઈએ, બાકી જ્ઞાન તો બરાબર છે એમ નથી. જ્ઞાન સ્વને પ્રકાશતું નથી, જ્ઞાનને સ્વને વેદવાનોને પ્રકાશવાનો જે ધર્મ છે એ ધર્મમાં એ સ્વધર્મમાં જ્ઞાન આવ્યું નથી અને પરધર્મમાં જ્ઞાન રહ્યું છે, એ જ્ઞાનનો પોતાનો દોષ છે. એમાં બીજી ચીજને બરાબર જાણે માટે જ્ઞાન સાચું એવું ધોરણ અપનાવી શકાતું
નથી,
એ વાત લીધી છે. આ બધું મંથન ચાલવું જોઈએ, પોતાનું સંધાન પોતાનું જ્ઞાન કઈ રીતે કામ કરે છે, એમાં શું ભૂલ થાય છે, ભૂલ નથી થતી, થાય છે તો કેમ થાય છે, અંદરમાં શું શું કારણ છે એનું ઊંડું મંથન એને ચાલવું જોઈએ. એ મંથન ચાલીને ગળાય ગળાયને વાત નક્કી થવી જોઈએ. બારમાં એક ચર્ચા કરે છે ને, કોઈ પ્રશ્નો ઉપસ્થિત થાય, કોઈ પણ સમસ્યા ઊભી થઈ હોય તો એને ચર્ચે છે, મને આમ કરીએ તો કેમ, એમ નહીં ને આમ કરીએ તો કેમ, એમ નહીં ને આમ કરીએ તો કેમ, એના બધા પડખેથી ચર્ચા વિચારણા અને છાનભીન કર્યા પછી વાત ગળાઈને નક્કી થાય છે, આમ કરવું જોઈએ, બીજી રીતે કરવું જોઈએ નહીં, એમ અંદરમાં પણ તત્વનો વિષય સમજવા માટે એનું અંદર મંથન ચાલવું જોઈએ. ચર્ચા હમણાં ચાલી છે એના ઉપર અનુસંધાન છે એનું.
બરોબર.
કે અવિરત સમ્યક દ્રષ્ટિ દર્શન ને યોગ્ય છે કે નહીં.
બરોબર.
ચાલી છે થોડી, એમાંથી શાસ્ત્ર આકાર કે એ દર્શન દર્શનીય છે એટલે વંદનીય છે. દર્શનમાં તો વંદન કરવામાં આવે છે, મન વચન કાયાના ત્રિયોગથી જે વંદન કરવામાં આવે છે એ સમ્યક દર્શન. સમ્યક દ્રષ્ટિ અવિરતી હોવા છતાં એટલે બાહ્ય ત્યાગ નહીં હોવા છતાં તે વંદનીય છે. એના ઉપર આધાર છે. સમત ગુણ પહાણો દેવિંદણે રિંદમ મંદિયો હોદી ચત્તવયો પાવઈ સગ સુહમ ઉત્તમ વિધિ. ધર્માનુપ્રેક્ષા જે 12 અનુપ્રેક્ષા છે એમાંથી આ ધર્માનુપ્રેક્ષા નામનું જે પ્રકરણ છે એની આ ગાથા છે. પ્રકરણ 17 ધ્યાન દે. આ પ્રકરણમાં આ વાત ચાલે છે.
12 ભાવના જે છે,
12 ભાવના અનુપ્રેક્ષા એટલે વારંવાર અનુસરીને પ્રક્ષેપણ કરવું. પ્રેક્ષું પ્રેક્ષું, પ્રેક્ષક શબ્દ નથી આવતો, જોનાર
જોનાર,
પ્રેક્ષકો જોનારાઓ. પોતાના સ્વભાવને સ્વરૂપને જોવું, અનુસરીને જોવું, અવલંબીને જોવું એને અનુપ્રેક્ષણ કહે છે. એ 12 પ્રકાર એના વ્યવહારે 12 ભેદ છે. નિશ્ચય એક જ ભેદ છે. વ્યવહારે વિભિન્ન પ્રકારના વિકલ્પ પુરસર એવું અનુપ્રેક્ષણ થાય છે. તેથી એના શાસ્ત્રમાં 12 ભેદ કહેવામાં આવ્યા છે. જેમ તપના 12 ભેદ છે એવી જ રીતે અહીંયા અનુપ્રેક્ષાના પણ 12 ભેદ છે. 12 પ્રકારના વિકલ્પ પૂર્વક સ્વરૂપ સ્થિરતા થાય છે. નિશ્ચય તપ એક પ્રકારનું છે, પણ 12માં વિભિન્ન પ્રકારના વિકલ્પો હોય છે એ અનુસરીને તપના ભેદ ગણવામાં આવે છે. તે વ્યવહારે છે. અહીંયા ધર્માનુપ્રેક્ષામાં આ વાત છે, એટલે ધર્મની અનુપ્રેક્ષા જ્યાં છે ત્યાં ધર્મીની વાત લીધી છે. જે ધર્મનો ધારક છે તે ધર્મી છે. જેને ધર્મ ધારણ કર્યો છે પોતાની અવસ્થામાં, મોક્ષ માર્ગ રૂપ ધર્મ પ્રગટાવ્યો છે એને ધર્મી કહેવામાં આવે છે. જો ધર્મ વંદનીય છે, ધર્મ પૂજનીય છે, તો ધર્મનો ધણી અવંદનીય છે ને અપૂજનીય છે એ વાત રહેતી નથી. ન્યાયથી પણ સમજી શકાય એવું છે. અહીંયા કહે છે કે સમ્યપ ગુણ સહિત જો પુરુષ પ્રધાન હૈ વહ દેવો કે ઇન્દ્ર તથા મનુષ્યો કે ઇન્દ્ર, ઊંચામાં ઊંચા પુન વાળા હોય એવા મનુષ્યો અને દેવો વગેરેથી ચક્રવર્તી આદિ છે વંદનીય હોતા હૈ. વ્રત રહિત હોને પર ભી ચત્તવયો, ચત્તવયો એટલે વ્રત વિનાનો, વ્રત રહિત હોને પર ભી અવિરત છે ને, ઉત્તમ અનેક પ્રકાર કે સ્વર્ગ કે સુખ પાતા હૈ એની વાત છે. આ વ્રત રહિત છે એવો જે સમ્યક દ્રષ્ટિ છે તે વંદનીય છે. એ વાત એને 326મી ગાથા લીધી છે. એટલે એમ કહેવું છે કે એ વિષયનો નિષેધ કરવો જોઈએ નહીં. શાસ્ત્ર સંમત છે અને અનુભવીઓને અનુભવ સંમત છે. એક સમ્યક દ્રષ્ટિ પણ બીજા સમ્યક દ્રષ્ટિને દર્શન કરે છે, વંદન કરે છે એવું પ્રત્યક્ષ જોવામાં આવે છે તો શું તેઓ તે પ્રકારનો દોષ કરતા હશે? કરતા તો એવી ઉપડી છે કે એ ગ્રહિત મિથ્યાત્વનું કારણ છે. એ રીતે દર્શન કરવા તે ગ્રહિત મિથ્યાત્વનું કારણ છે. કહે છે કે સમ્યક દ્રષ્ટિઓને તો અગ્રહિત મિથ્યાત્વ નથી, ગ્રહિતનો તો પ્રશ્ન જ નથી, પણ અગ્રહિતનો પણ એને તો પ્રકાર નથી. તો પછી એને કરવામાં એ પરિણામ છે તો એ વાતને શાસ્ત્રનો આધાર ખોળવો એ પણ એક પોતાના મનનો આમળો સાફ કરવાની વાત છે. બાકી એમાં કઈ શાસ્ત્રનો આધાર જોવાની જરૂર રહેતી નથી. તો ઘણા શાસ્ત્રો છે, અનેક શાસ્ત્રો આમાં રત્નકરંડ સાવકાચાર્ય, રત્નકરંડ સાવકાચાર્યની 28મી ગાથા છે. દેવા એમ કરીને સમ્યક દર્શન સંપન્ન આપી માતંગ દેહજમ દેવા દેવમ વિદુર ભસ્મ ગુણાંગારંતરોધમ ગણધારાદી દેવો સમ્યક દર્શનથી યુક્ત એવા ચાંડાલપુરમાં ઉત્પન્ન થયેલા જીવને પણ કે જે ભસ્મથી ઢંકાયેલા અંગારાની માફક અંદરમાં તેજવાળું છે તેને દેવ કહે છે. ચાંડાલ પણ દેવ છે. દેવમ, દેવમ એટલે આરાધ્ય, જેને આરાધન કરવામાં આવે તેને દેવ કહેવામાં આવે છે. આ અર્થ કર્યો છે કોણે? આપણા ભાઈ ગુલાબચંદભાઈ, મૂળ દિગંબર છે ને, મૂળ સમંતભદ્ર સ્વામીનું છે અને એની સંસ્કૃત ટીકાના આધારે અનુવાદ છે. છોટાલાલ ગુલાબચંદ ગાંધી સોનાથન વાળા ગુજરી ગયા, ઉત્તર ગુજરાતના મૂળ દિગંબર છે છોટાલાલ સોનાથન વાળા. છોટા ભાઈ વિદુહ એટલે માને છે, આરાધવા યોગ્ય દેવ માને છે. વિદુહ એટલે માને છે. કોણ માને છે? કે દેવા. શું દેવો એટલે? ગણધર દેવો. ગણધર દેવો આમ માને છે. મેં તારે બીજાના પ્રમાણને ક્યાં લેવા જા એમ કરીને વાત કરી. દેવાવી તસણમંતી જસ ધમ્મે સયામણો. દેવો પણ જેને નમે છે, કોને? ચાંડાલને પણ, જે સમ્યક દર્શનથી યુક્ત એવા ચાંડાલને પણ દેવો નમે છે. પ્રશ્ન રહેતો એ સમ્યક દ્રષ્ટિ નવ મહિમા કરતા આ વાત રત્નકરણ શ્રાવક આચાર્યમાં સમર્થ આચાર્ય સમંતભદ્ર સ્વામી કાર્તિકેય સ્વામી આ સમંતભદ્ર સ્વામી બધા ધર્મના સ્તંભ. આ કાળમાં જેને ધર્મને ટકાવી રાખ્યા છે, આકાશના થાંભલા હોય એવા ધર્મના સ્તંભ છે. દિગંબર આચાર્યો આત્માની મસ્તીમાં રહીને આ બધા શાસ્ત્રો લખાઈ ગયા છે. આમ લખીને મૂકી જાય, હારે લઈને જાય એમને, લખતા જાય ને છોડીને ચાલ્યા જાય. એ શ્રાવકો ભેગું કરે પાછળ ફરી ફરી. કાંઈક અંદરથી રત્નો ખરે છે, વીણી લઈએ એવી વાત હોય છે. અહીં સુધી રાખે
દેવ શ્રી સિમંદર ભગવાન નો જય. પરમ કૃપા શ્રી કાનપુર દેવ નો જય. સનાતન દેવ.